એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે વાંચ્યા પછી ખરેખર લાંબો સમય મન પર છવાયેલી રહે છે. રોહિન્ટન મિસ્ત્રીની અદ્ભુત નવલકથા અ ફાઇન બેલેન્સ.
ખરેખર, અને આ નામ જ કેટલું સચોટ છે, અ ફાઇન બેલેન્સ, એક નાજુક સંતુલન.
હા, જીવનની પેલી કઠોર વાસ્તવિકતાઓ અને બીજી તરફ જે માનવીય સંવેદનાઓ છે, યુ નો, એની વચ્ચે સતત ઝોલા ખાતી આખી કથા છે.
બરાબર.
રોહિન્ટન મિસ્ત્રી વિશે થોડી વાત કરીએ તો, મુંબઈમાં જન્મેલા અને પછી કેનેડા સ્થાયી થયેલા પારસી લેખક. એમની કલમમાં ભારતીય જીવનની, ખાસ કરીને મુંબઈના ધબકારા અને જે સામાન્ય માણસો છે એમના સંઘર્ષની એક ઊંડી સમજ દેખાય છે.
સાચી વાત છે. એમની શૈલીમાં પેલી ડિકેન્સ જેવી સામાજિક ચેતનાનો રણકો સંભળાય છે, નહીં?
બિલકુલ. અને અ ફાઇન બેલેન્સ, જે 1995માં પ્રકાશિત થઈ, એને ઘણા પુરસ્કારો પણ મળ્યા.
હા, ગિલર પ્રાઇઝ, કોમનવેલ્થ રાઇટર્સ પ્રાઇઝ અને બુકર માટે પણ શોર્ટલિસ્ટ થઈ હતી. એટલે આ એક નોંધપાત્ર કૃતિ છે.
ચોક્કસ. વાર્તાનો સમયગાળો પણ મહત્વનો છે. 1975થી 1984 સુધીનો ભારત. અને સ્થળ છે એક અનામી દરિયા કિનારાનું શહેર. જો કે એ સ્પષ્ટ છે કે એ મુંબઈ જ છે.
હા, એ વાંચતી વખતે તરત ખ્યામ આવી જાય છે.
પણ જે મુખ્ય સમયગાળો છે એ છે 1975થી 1977નો, એટલે કે કટોકટીનો સમય, ધી ઇમર્જન્સી.
અને એ સંદર્ભ સમજવો બહુ જ જરૂરી છે, કારણ કે આખી વાર્તાના પાત્રોના જીવન પર એની ઘેરી અસર પડે છે.
બરાબર. નાગરિક સ્વતંત્રતાઓ પર તરાપ, સરકારી સત્તાનો દુરુપયોગ, એક ભયનો માહોલ હતો.
હા, અને આવા જ એક અંધકારમય માહોલમાં ચાર સાવ અજાણ્યા લોકો, અલગ અલગ સામાજિક વર્ગ, અલગ આર્થિક સ્થિતિ.
કોણ કોણ છે એ ચાર મુખ્ય પાત્રો?
એક છે દીના દલાલ, પછી ઈશ્વર દરજી અને એમનો ભત્રીજો ઓમપ્રકાશ દરજી, અને ચોથો છે માણેક કોહલા.
અને આ ચારે સંજોગો વસાત એક નાના ફ્લેટમાં ભેગા થાય છે.
હા, અને ત્યાં જ લેખક પેલો મૂળ સવાલ ઉઠાવે છે કે શું આવી વિપરીત પરિસ્થિતિમાં, રાજકીય દમન વચ્ચે, માનવીય ગરિમા, કરુણા, આશા, આ બધું ટકી શકે ખરું?
એ જ પેલું ફાઇન બેલેન્સ, આશા અને નિરાશા વચ્ચેની સતત ખેંચતણ. તો ચલો આ પાત્રોને થોડા નજીકથી ઓળખીએ. એમના જીવન થકી જ આ સંતુલનનો અર્થ સમજાશે.
ચોક્કસ. શરૂઆત કરીએ દીના દલાલથી. એ વાર્તાના કેન્દ્રમાં છે એમ કહી શકાય.
હા,
એક ગૌરવશાળી, સ્વમાની પારસી વિધવા. પતિ રુસ્તમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.
ઓહ.
અને એનો ભાઈ છે નુસવાન, જે ઈચ્છે છે કે દીના એના પર નિર્ભર રહે, પણ દીના પોતાની સ્વતંત્રતા જાળજ રાખવા મક્કમ છે.
એટલે એ કંઈક પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારે છે?
હા, એ પોતાના નાના ફ્લેટમાં જ દરજી કામ શરૂ કરે છે. એને આવકની જરૂર છે. શરૂઆતમાં એ થોડી આમ વ્યવહારુ લાગે, કદાચ થોડી શંકાશીલ પણ અંદરથી એનામાં માતૃત્વ ભાવ અને સ્નેહ છે જે ધીમે ધીમે ખીલે છે.
એટલે પરિસ્થિતિએ એને થોડી કઠોર બનાવી દીધી છે.
હા, એવું કહી શકીએ. પછી આવે છે ઈશ્વર દરજી અને એમનો ભત્રીજો ઓમપ્રકાશ, એટલે કે ઓમ.
દરજી છે એટલે એ દીનાને ત્યાં કામ કરવા આવે છે.
બરાબર.
આ કાકા ભત્રીજો મૂળ ચમાર જ્ઞાતિના છે. ગામડામાં ભયાનક જાતિગત હિંસાનો ભોગ બન્યા છે.
ઓહ, શું બનેલું એમની સાથે?
એમનો આખો પરિવાર, ઓમના પિતા અને ભાઈ, એમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
હે ભગવાન, શા માટે?
કારણ કે એમણે પોતાના દીકરાઓ, એટલે કે ઈશ્વર અને ઓમને, પરંપરાગત ચામડાનું કામ છોડી દરજી કામ શીખવા મોકલ્યા હતા, ભણાવવાની કોશિશ કરી હતી, ગામડાના મુખી સામે પડ્યા હતા.
માનવામાં ન આવે એવી ક્રૂરતા.
હા, એટલે એ બંને પોતાનું બધું ગુમાવીને, જીવ બચાવીને શહેરમાં આવ્યા છે, કામ અને સલામતીની શોધમાં. ઈશ્વર થોડા શાંત, શાણા, અનુભવી છે, જ્યારે ઓમ યુવાન છે, થોડો ગુસ્સાવાળો, મહત્વાકાંક્ષી પણ છે, પેલી જ્ઞાતિની બેડીઓમાંથી બહાર નીકળવા માગે છે.
અને ચોથું પાત્ર?
ચોથો છે માણેક કોહલા. એ પહાડી વિસ્તારમાંથી કોલેજ કરવા શહેરમાં આવ્યો છે, મધ્યમ વર્ગનો ભણેલો યુવાન.
એ કેવી રીતે જોડાય છે આ લોકો સાથે? એ દીનાને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવે છે, એટલે એ શરૂઆતમાં થોડો અલગ, થોડો વિશેષાધિકૃત લાગે, પણ શહેરી જીવનની એકલતા, ભણતર પ્રત્યેની ઉદાસીનતા, પરિવારથી અંતર, આ બધું એને પણ અંદરથી કોરી ખાય છે.
એટલે એ પણ એક રીતે તો ખોવાયેલો છે.
હા, અને એ આ ભરમાં દીના, ઈશ્વર અને ઓમ સાથેના સંબંધમાં એક પ્રકારનું ભાવનાત્મક જોડાણ શોધે છે જે એને બીજે ક્યાંય નથી મળ્યું. એ નિરીક્ષક પણ છે અને ધીમે ધીમે એમનો હિસ્સો પણ બને છે.
તો આ ચાર સાવ ભિન્ન પૃષ્ઠભૂમિના લોકો એક ફ્લેટમાં, શરૂઆતમાં તણાવ તો રહ્યો જ હશે નહીં?
અરે બિલકુલ. વર્ગ, જાતિ, ઉંમર, રહેણી કરણી બધું જ જુદું. દીના શરૂઆતમાં ઈશ્વર અને ઓમ સાથે એક માલિક તરીકેનું અંતર જાળવવાનો પ્રયત્ન કરે છે.
પ્રોફેશનલ ડિસ્ટન્સ.
હા, ઓમનો ગુસ્સો પણ ક્યારેક ભડકી ઉઠે. માણેક શરૂઆતમાં થોડો અલગત રહે, પણ પછી રોજ સાથે રહેવાનું, સાથે જમવાનું, એકબીજાની તકલીફો જોવાની,
એટલે પેલી દિવાલો ધીમે ધીમે તૂટવા માંડે છે.
બરાબર. અને એ ફ્લેટ માત્ર ચાર દિવાલ નથી રહેતું, એ એક ઘર બનવા માંડે છે, એક આશ્રય સ્થાન, બહારની જે કઠોર દુનિયા છે એનાથી બચાવતું એક નાનકડું અભયારણ્ય.
અને અહીં પેલી ગોધડીનું પ્રતીક આવે છે, ખરું ને?
હા, એ બહુ જ સુંદર અને મહત્વનું પ્રતીક છે. દીના વધેલા નકામા કાપડના ટુકડાઓમાંથી એક ક્રેઝી ક્વિલ્ટ બનાવે છે.
ક્રેઝી ક્વિલ્ટ?
હા, જાણે એમના પોતાના જીવનનું જ પ્રતિબિંબ. અલગ અલગ તૂટેલા નકામા લાગતા ટુકડાઓ, પણ એ ભેગા થઈને કંઈક સુંદર, હુંફાળું, કંઈક સંપૂર્ણ બનાવી રહ્યા છે.
વાહ, કેટલું અદ્ભુત રૂપક છે. પણ તમે કહ્યું એમ, પેલી બહારની દુનિયાની કઠોરતાથી ક્યાં સુધી બચી શકાય, ખાસ કરીને કટોકટીના એ સમયમાં?
લાંબો સમય નહીં. એમના પર મુસીબત આવે છે. જે ઝૂંપડપટ્ટીમાં ઈશ્વર અને ઓમ રહેતા હોય છે, સરકારનું બુલડોઝર ફરી વળે છે.
શા માટે?
પેલું શહેર સૌંદર્યકરણ અભિયાન. ગરીબોના ઘર તોડી પાડો અને શહેર સુંદર બનાવો.
શું વ્યંગ છે!
એટલે ઈશ્વર અને ઓમ બેઘર થઈ જાય છે.
હા, રાતોરાત એમની પાસે કંઈ નથી રહેતું. અને ત્યારે દીના શું કરે છે? એ તો પોતે મુશ્કેલીમાં હતી, મકાન માલિકની ધમકી હતી.
એ જ તો દીનાની મહાનતા છે. એ જોખમ ઉઠાવે છે, પકડાઈ જવાનો ડર છે, છતાં એ ઈશ્વર અને ઓમને પોતાના ફ્લેટમાં જ આશરો આપે છે.
આ તો બહુ મોટું પગલું કહેવાય.
હા, આનાથી એમનો સંબંધ વધુ ગાઢ બને છે, પણ સાથે સાથે તેઓ સરકારી તંત્રની નજરમાં વધુ આવી જાય છે, વધુ સંવેદનશીલ બની જાય છે.
અને કટોકટીની અસર હવે સીધી એમના પર પડવા માંડે છે.
બરાબર. શહેરનું વાતાવરણ વધારે ને વધારે ડરામણું બનતું જાય છે. ગમે ત્યારે ગમે તેની ધરપકડ થઈ શકે. પોલીસની દાદાગીરી વધી જાય છે.
માણેકનો મિત્ર હતો ને કોઈક, અવિનાશ?
હા, અવિનાશ કોલેજમાં સાથે ભણે, થોડો રાજકીય રીતે સક્રિય હતો. એની અચાનક ધરપકડ થાય છે અને પછી એ ગાયબ જ થઈ જાય છે. કોઈને ખબર નથી પડતી કે એનું શું થયું.
ઓ નો, આ ઘટના માણેકને તો હચમચાવી દેતી હશે.
ખૂબ જ. એને અહેસાસ થાય છે કે કોઈ સુરક્ષિત નથી. પેલી ફ્લેટની દિવાલો હવે એમને વચાવી શકે એમ નથી. બહારની ક્રૂર વાસ્તવિકતા ઘરમાં પ્રવેશી ચૂકી છે.
અને પછી આવે છે એ ભયાનક પ્રકરણ જે કટોકટીના સૌથી કાળા પાસાઓમાંથી એક ગણાય છે, ફરજિયાત નસબંધી.
હા, આ નવલકથાનો ક્લાઇમેક્સ કહી શકાય, અને સૌથી વધુ દુઃખદ પણ.
કેવી રીતે બને છે એ ઘટના?
ઈશ્વર અને ઓમ એકવાર ગામ જવા નીકળે છે, પણ રસ્તામાં પોલીસ એમને પકડી લે છે. બીજા ઘણા ગરીબ, લાચાર પુરુષો સાથે એમને એક કામચલાઉ કેમ્પ જેવી જગ્યાએ લઈ જવામાં આવે છે, પરિવાર નિયોજન કેન્દ્ર,
જ્યાં બળજબરીથી નસબંધી થતી હતી.
હા, સરકારના ટાર્ગેટ પૂરા કરવા માટે. ત્યાં કોઈની સંમતિ પૂછવામાં નહોતી આવતી, બસ પકડીને લઈ જવાના અને ઓપરેશન કરી દેવાનું.
શું ભયાનક! એમની સાથે શું થાય છે ત્યાં?
ત્યાં જે અમલદાર શાહી અને તબીબી બેદરકારી છે એનું વર્ણન વાંચીને રૂવાડા ઊભા થઈ જાય. ઈશ્વરની નસબંધી કરે છે, પણ એ ઓપરેશન ફેલ જાય છે અને એને ભયંકર ઇન્ફેક્શન થઈ જાય છે.
અને ઓમ, એના ગુસ્સાનું શું?
ઓમ ત્યાંના એક અધિકારીનું અપમાન કરે છે, એની સામે બોલે છે અને બદલો લેવા માટે પેલો અધિકારી ડોક્ટરને ઈશારો કરી દે છે.
એટલે?
એટલે ડોક્ટર ઓમની નસબંધીને બદલે એનું ખસીકરણ, કેસ્ટ્રેશન કરી નાખે છે, એના વૃષણ જ કાઢી નાખે છે, એને કાયમ માટે નપુંસક બનાવી દે છે.
ઓ માય ગોડ, આ તો શારીરિક અને માનસિક હત્યા જેવું છે.
બિલકુલ. આ એક ઘા એમના સપના, એમનું સ્વાસ્થ્ય, એમનું ભવિષ્ય, એમનું પુરુષત્વ બધું જ કચડી નાખે છે. ખાસ કરીને ઓમ, એ આઘાતમાંથી ક્યારે બહાર નથી આવી શકતો. એ સાવ મૂંઘો, હતાશ, એક જીવતા મળદા જેવો બની જાય છે.
આટલું બધું થયા પછી પેલો પરિવાર જે માંડ બંધાયો હતો, પેલી ગોદડી, એનું શું થાય?
એ તૂટી જાય છે, વિખરાઈ જાય છે. ઈજાગ્રસ્ત ભાંગી પડેલા કાકા ભત્રીજો દીના પાસે પાછા તો આવે છે, પણ હવે કશું જ સરખું નથી.
કામ તો કરી શકે નહીં હવે?
બિલકુલ નહીં. શારીરિક પીડા તો છે જ, પણ માનસિક આઘાત એથીએ મોટો છે. અને ઉપરથી આર્થિક બોજ, દીના માટે પણ આ બધું અસહ્ય બની જાય છે.
અને અંતે શું થાય છે?
ઈશ્વરના પગનું ઇન્ફેક્શન એટલું વધી જાય છે કે એના બંને પગ ઘૂંટણ નીચેથી કાપવા પડે છે. જે માણસો ગર્વથી પોતાની મહેનતથી કમાઈને ખાવા માંગતા હતા, એમને હવે શહેરના રસ્તા પર ભીખ માંગવાનો વારો આવે છે.
અને દીના માણેક, એમનું શું થાય છે?
દીનાની આર્થિક હાલત સાવ ખરાબ થઈ જાય છે. પેલા ગેરકાયદે ભાડૂતો રાખવા બદલ મકાન માલિક એને ફ્લેટ ખાલી કરાવી દે છે.
એટલે એની સ્વતંત્રતા પણ ગઈ.
હા, છેવટે એને લાચાર થઈને પેલા ભાઈ નુસવાનને ત્યાં જ આશરો લેવો પડે છે, જ્યાં એ એક પરાધીન જીવન જીવે છે, લગભગ નોકરાણી જેવું.
અને માણેક?
માણેક આ બધું જોઈને સાવ ભાંગી પડે છે. મિત્રોની આ દશા, શહેરની આ ક્રૂરતા, આશાનો આ રીતે થયેલો અંત, એનાથી સહન નથી થતું. એ બધું છોડીને, ભ્રમમુક્ત થઈને પોતાના પહાડી ઘરે પાછો જતો રહે છે. પેલો નાનકડો પરિવાર, જે એક આશા જેવો હતો, એ સંપૂર્ણપણે વિખેરાઈ જાય છે.
કેટલું દર્દનાક અંત છે આ સંબંધનો. પણ વાર્તા અહીં અટકતી નથી. નહીં, પેલો ઉપસંહાર છે 1984નો.
હા, એ જાણે અંતિમ ઘા જેવો છે. ઉપસંહાર આપણને 1984માં લઈ જાય છે. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ચૂકી છે, એ પછીનો સમય છે.
માણેક પાછો આવે છે શહેરમાં?
હા, એ હવે દુબઈમાં નોકરી કરતો હોય છે, પણ થોડા સમય માટે આવ્યો છે. એ દીનાને મળે છે. દીના હવે વૃદ્ધ થઈ ગઈ છે, નિસ્તેજ છે. ભાઈના ઘરમાં એક બોજ જેવી જિંદગી જીવી રહી છે.
અને પછી પેલી મુલાકાત ઈશ્વર અને ઓમ સાથે.
હા, જે હૃદય ચીરી નાખે છે. માણેક રસ્તા પર બે ભિખારીઓને જુએ છે. એકના પગ નથી, લારીમાં બેઠો છે, બીજો એ લારી ખેંચી રહ્યો છે.
અને ઓળખી જાય છે.
હા, નજીક જઈને જુએ છે તો એ ઈશ્વર અને ઓમ છે. એમના ભૂતકાળના ચહેરા અને આ વર્તમાનની ભયાનક દયનીય સ્થિતિ એ જોઈને માણેક અંદરથી તૂટી જાય છે. એ આઘાત સહન નથી કરી શકતો.
અને પછી એ શું કરે છે?
થોડા સમય પછી કોઈને કહ્યા વગર અત્યંત શાંતિથી એ રેલવે ટ્રેક પર જઈને ચાલતી ટ્રેન સામે પડતું મૂકે છે. આત્મહત્યા કરી લે છે.
ઓ ગોડ, જાણે દર્દ જોયા પછી જીવવાનો કોઈ અર્થ જ ન રહ્યો હોય એના માટે.
કદાચ એમ જ, જાણે આશાનું અંતિમ મૃત્યુ એણે પોતાની નજરે જોયું.
અને નવલકકાનો છેલ્લો સીન તમે કહેતા હતા, એ બહુ હૃદયવિદારક છે.
હા, છેલ્લું દ્રશ્ય ઈશ્વર અને ઓમનું છે. તેઓ ભીખમાં મળેલા ઓછા પૈસા માટે એકબીજા સાથે ઝઘડી રહ્યા છે, એમની પેલી જૂની આદત મુજબની તકરાર.
પણ એમાં હવે શું રહ્યું?
કશું જ નહીં. એમાં જીવન નથી. એ ખાલી ટકી રહેવાની, શ્વાસ લેવાની એક યાંત્રિક ક્રિયા છે. એ જોઈને લાગે કે ક્યારેક જીવતા રહેવું એ કદાચ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ સજા હોઈ શકે છે.
ખરેખર આખી વાત સાંભળીને મન પર એકદમ વજન આવી ગયું. આટલી બધી નિરાશા, આટલી ક્રૂરતા, આ બધાની વચ્ચે મિસ્ત્રીનો મુખ્ય સંદેશ શું છે? કયો સૂર પકડાય છે? મને લાગે છે કે એક તરફ પેલી સિસ્ટમ, આખી વ્યવસ્થાની અમાનવીયતા છે.
હા,
અને બીજી તરફ વ્યક્તિઓની ગમે તે ભોગે ટકી રહેતી માનવતા, એ બે વચ્ચેનો સંઘર્ષ.
ચોક્કસ. રાજકીય તંત્ર હોય, સામાજિક માળખું જેમ કે જ્ઞાતિ પ્રથા હોય, કે પછી આર્થિક દબાણ હોય, આ બધું ભેગું મળીને કેવી રીતે સામાન્ય શક્તિહીન માણસને રીતસર પીસી નાખે છે, એનું આ પુસ્તક એકદમ ધારદાર ચિત્રણ કરે છે.
પણ એની સામે જ પેલી ચાર દિવાલોમાં જે કરુણા, વફાદારી, પ્રેમ જે ખીલે છે.
હા, એ જાણે અંધકાર સામે એક નાનકડો દીવો છે. એમનો પેલો અપરંપરાગત પરિવાર જે સંજોગોએ બનાવ્યો છે, એ જ પેલી ક્રૂર દુનિયા સામે માનવીય સંબંધોનો એક નાનો પણ મહત્વનો બળવો છે.
પણ એ બળવો ઠકે છે ખરો, એટલે પેલી આશાની નાજુકતાવાળો મુદ્દો આવે છે. શું આશા રાખવી એ જ ભૂલ હતી?
આ બહુ અગત્યનો પ્રશ્ન છે. પાત્રો સતત પ્રયત્ન કરે છે, સારા ભવિષ્યની આશા રાખે છે, પણ શું એ આશા એમને ટકાવી રાખે છે કે અંતે નિરાશાના ઘા વધુ ઊંડા કરે છે?
કદાચ લેખક આપણને વિચારતા મૂકી દે છે, કોઈ સીધો જવાબ નથી આપતા.
હા, એ જ તો ફાઇન બેલેન્સ છે. આશા રાખવી કે છોડી દેવી, અને પેલો ફાઉન્ડ ફેમિલીનો વિચાર પણ કેટલો સશક્ત છે. લોહીના સંબંધો કરતાં અનુભવ, સહાનુભૂતિ, પરસ્પરની જરૂરિયાતથી બનેલા સંબંધો ક્યારેક વધુ મજબૂત હોય છે.
પણ એ જ સંબંધો એમને વધુ જોખમમાં પણ મૂકે છે.
બરાબર. અને સ્થિતિસ્થાપકતાની પણ એક હદ હોય છે, નહીં? રિઝિલિયન્સ. મિસ્ત્રી એવું રોમેન્ટિક ચિત્ર નથી આપતા કે માણસ બધું જ સહી લેશે.
ના, બિલકુલ નહીં. એ બતાવે છે કે માણસ ઘણું સહન કરી શકે છે, પણ એક બ્રેકિંગ પોઈન્ટ આવે છે.
હા, એક એવો બિંદુ જ્યાં આત્માને એવો ઘા વાગે છે જે ક્યારેય ભરાતો નથી. ઓમનું પાત્ર આનું ઉત્તમ ઉદાહરણ છે. એનું જે થયું એ માત્ર શારીરિક નુકસાન નહોતું,
એની આખી ઓળખ, એનું અસ્તિત્વ જ જાણે છીનવાઈ ગયું.
બરાબર. અને છેલ્લે પેલો 1984નો ઉપસંહાર એ પણ બતાવે છે કે રાજકીય સત્તા બદલાય, કટોકટી પૂરી થાય, પણ જમીન પરની હકીકત, પેલો અન્યાય, એ ચક્ર તો ચાલતું જ રહે છે.
હા, ગરીબી, ભ્રષ્ટાચાર, શોષણ એ બધું યથાવત રહે છે. આ બહુ કડવી પણ સાચી વાત છે. લેખકે આ બધું કહેવા માટે જે શૈલી વાપરી છે એ પણ નોંધપાત્ર છે.
હા, પેલો ત્રીજો પુરુષ સર્વજ્ઞ વર્ણનકાર, થર્ડ પર્સન ઓમ્નિશિયન્ટ નેરેટર, એનાથી આપણને બધા પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ ખબર પડે છે.
અને એનાથી સહાનુભૂતિ વધે છે. ફ્લેશબેકનો ઉપયોગ પણ અસરકારક છે.
હા, પાત્રોનો ભૂતકાળ સમજાય છે અને પ્રતીકો, પેલી ગોદડી, માણેકની શતરંજની રમત.
હા, શતરંજ અસ્તવ્યસ્ત દુનિયામાં વ્યવસ્થા અને નિયંત્રણ શોધવાનો પ્રયાસ જણે.
અને સરકારી નારાઓ, સૌંદર્યીકરણ, પરિવાર નિયોજન અને પાત્રો જે ભોગવે છે એ વાસ્તવિકતા વચ્ચેનો વ્યંગ, એ તો કાળજુ વીંધી નાખે એવો છે. મિસ્ત્રીની ભાષા અને વર્ણન શક્તિ પણ અદ્ભુત છે. મુંબઈની ગલીઓ, ઝૂંપડપટ્ટી, પેલો નાનકડો ફ્લેટ, બધું નજર સામે દેખાય.
તો અંતે આટલી ભારે, દર્દનાક અને છતાંય ઊંડી માનવીય કથા આપણને શું શીખવી જાય છે? કદાચ એ જ કે માનવ ભાવના, હ્યુમન સ્પિરિટ, એ અદમ્ય છે પણ સાથે સાથે અત્યંત નાજુક પણ છે.
અને એ પણ કે ગમે તેવી ક્રૂરતા અને અંધકાર વચ્ચે પણ માનવીય સંબંધોની, કરુણાની એક નાની જ્યોત પ્રગટી શકે છે. ભલે એ ક્ષણભંગુર હોય, પણ એનું અસ્તિત્વ જ મહત્વનું છે. આ પુસ્તક આપણને સામાજિક અન્યાય અને રાજકીય દમનની વ્યક્તિગત જીવન પર થતી તબાહીને ક્યારેય ભૂલવા દેતું નથી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.